या अली मदद, अलवाइज अलीजा बहादुर अली राजानी, वाइज नंबर 7।
ગુલામ ના પાક અને મુબારક નામ ઉપર તલવાર પર લાવી મોમીનો, અમારા પીર સદરદીન મા બાપે એક નાનકડો સવાલ પૂછ્યો છે. એટલો સાધારણ સવાલ છે કે આપણને લાગે કે પીરે આ સવાલ પૂછવા પાછળ મકસદ શું રાખ્યો હશે. સાધારણ રીતે આપને પૂછે છે કે મારા મુરીદો, તમે જાણો છો કે કઈ ચીજ કડવી છે અને કઈ ચીજ મીઠી છે? ગિરગિનારમાં પૂછે છે. આપણે કોઈને કહીએ તો આપણને એમ લાગે કે વાજબી નથી પૂછાણું, કારણ કે બહુ સાધારણ સવાલ અને એવી મુરીદને પૂછી રહ્યા છે પીર કે બે ચીજો તમને દેવામાં આવે, એક કડવી હોય અને એક મીઠી હોય, તો તમે એને પરખી શકો છો કે કઈ કડવી છે અને કઈ મીઠી છે? સવાલ પૂછ્યો છે આપણને અને બે ઠેકાણે પૂછ્યું છે અને પૂછનાર છે પીર સદરદીન. હવે જીનારું પૂરી કડી તમને ગિનાર નહીં કહું એ પ્રમાણે પૂછે છે, એ જે કડવા મીઠાની જો તમે વિગત જ જાણો, તમને ખબર હોય કે કઈ ચીજ કડવી છે ને કઈ ચીજ મીઠી છે, જાણતા હો તમે તો એની વિગત એટલે ડિટેલ્સ તફસીલની તમને ખબર હોય કે બે ચીજો જે પેશ થઈ છે એમાં કઈ કડવી છે ને કઈ મીઠી છે, તો એ જે કડવા મીઠાની જો તમે વિગત જ જાણો તો વખત વેળા કેમ ચૂકો છે? આ ગિનાની પૂરી કડી છે. એક બીજે ઠેકાણે પી સદરદીમાં આપે લખ્યું, ન્યાય એમ લખે છે, એ જે ખારા મીઠાની જો તમે વિગત જ જાણો, જ્યાં ખારું અને મીઠું કીધું છે અને સવાલ એ જ પૂછ્યો છે, તો વખત વેળા કેમ ચૂકો છે? ક્વેશ્ચન માર્ક છે. મતલબ કે પીર બે ચીજોને જુદી જુદી રાખવા માંગે છે, એક કડવી અને એક મીઠી, અને અમને કહે છે કે જો તમે જાણતા હો ને, એ તો બરાબર છે કે ચલો જાણવું જોઈએ, પણ બીજો જે સવાલ આવે છે કે વખત વેળા કેમ ચૂકો, એ લાઈન થી હટીને લાગે છે. કડવા ને મીઠા થી વખત વેળાનો કોઈ સંબંધ નથી. વખત વેળા એટલે આપેલો સમય, જમાત માટેનો દુઆ, તસબી, બંદગી, ગિરિયાદારી, આજે આપણા ટાઈમો છે ને સવાર સાંજના, એ વખત વેળા, નોખી નોખી વેળા જ નથી બોલતા, સંધ્યા વેળા મત કોઈ ચૂકો. સંધ્યા વેળાય છે ને નુરાની વેળાય છે સવારની, આ વખત વેળા કહેવાય. કડવા મીઠાનો સવાલ પૂછે છે ને કે છે કે આ વખત વેળા તમે ચૂકી કેમ જાઓ છો? મતલબ કે એમ પૂછ્યું કે જમાખાને કેમ રેગ્યુલર નથી આવતા? સાધારણ શબ્દોમાં તમે મતલબ કરવાનું કયો તો વખત વેળા કેમ ચૂકો, એટલે જમાખાનાનો ટાઈમ કેમ ચૂકી જાઓ છો, પછી સવારનો હોય કે સાંજનો? એ બરાબર છે પીરે પૂછ્યું કે ભાઈ ન ચૂકવું જોઈએ, તમારી ફરજ છે ખાને આવો, કારણ કે ઇમામના ફરમાન છે, પણ કડવા મીઠાથી આનો સંબંધ શું? કડી તો ઉપલી લાઈનમાં કડવા મીઠાનું કહે છે અને બીજી લાઈનમાં કહે છે કે શા માટે ચૂકી જાઓ છો તમે, જમાત ખાનું શા માટે ચૂકો છો? જીંદારો બે બાબત છે દુનિયામાં. મૌલાના હાજર ઇમામના તમે ફરમાનો વાંચ્યા હશે, મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું છે કે બંને પાસાઓ બરાબર રાખો, દુનિયા અને દીન, એક દુનિયાનું પાસું ને દીનનું પાસું. બાપા કે છે બેલેન્સ બરાબર રાખો, એમ ન થાય કે તમે દુનિયા પછવાડે દોડો અને દીનનો જે પાસો છે એને તમે બહુ ઓછો વજન આપો અને બેલેન્સ રાખતા ભૂલી જાઓ. પણ એનાથી બી કડવા મીઠાનો સંબંધ નથી જોડાતો. કડવા મીઠું ક્યાંથી આવ્યું? આપણે ઘણી વિચાર કરીએ એના ઉપર કે આ કડવું શા માટે ને મીઠું શા માટે. તો આજે અગર તમે મમ્મીનો ઇન્ટરવ્યુ લેવા નીકળો ને કે કેનેડામાં કેટલા ઇસ્માઈલી છે અને બધાને પૂછો કે એક તરફ ધર્મ છે અને એક તરફ દુનિયા છે, એટલે કે બધા મોજ શોખ લિઝતો એસ આરામની ચીજો આ દુનિયા છે, ઔલાદ છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, અને એક તરફ છે સવારની બંદગી, સવારની જમાતખાનાની હાજરી, સાંજની હાજરી, ઇમામના ફરમા બરદારી, દસોન માલે વાજીબ, આ ધર્મ છે. આ બંનેમાં તમને ક્યુ મીઠું લાગે છે પૂછવા માટે જો આપણા કાઉન્સિલરો કે મુખી ખમડિયા નીકળે ને કમિટી બનાવીને, તો મને લાગે છે કે માણસો એમ કહી શકે કે ધર્મ મીઠો લાગે છે, કારણ કે એને એમ થાય કે આમ કેવું જોઈએ. પણ ધર્મ મીઠો લાગે છે કે નહીં એ જાણવું કેવી રીતે? પોણા ચાર વાગે લોકો ખાનામાં બેસી જાય આવીને, તો ખબર પડે કે કેટલાને ધર્મ મીઠો લાગે છે અને કેટલાને નથી લાગતો. પોણા ચાર બંદગી પહેલાંની વાત કરું છું, સવારની, કે જે એક ઇસ્માઈલીની ફરજ હોય છે કે ચાર વાગે બંદગી ટાણે હાજર થાય. જો એ પોણા ચારે લોકો બેસે ને ટોટલ મારે ને, તો એને ખબર પડે કે ધર્મ કેને મીઠો લાગ્યો છે, ધર્મ કેને મીઠો લાગ્યો છે ને દુનિયા કેને મીઠી લાગી છે, તરત જ એને ખબર પડે. કારણ કે એ ટાઈમે હું તમને કહું બહુ બહુ તો 3% હાજરી, 4% ને 5% એટલે મેક્સિમમ. તો માંથી 5 તો ઘણા થઈ ગયા, 95 ન હોય. એ 95 જે 5 જે છે એ જાણી ગયા છે, અને જે 95 છે ને એને નિંદર મીઠી લાગે છે, દુનિયાનો આરામ મીઠો લાગે છે, આઈસ મીઠો લાગે છે, લિઝતો મીઠી લાગે છે, અને સવારે ઉઠવું કડવું લાગે છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ, દરેક આખા કેનેડામાં જોયું મેં, દરેક ઠેકાણે આ 5 કે 6% હાજરી, 6 તો વધી જાય. કારણ ને પૂછો બી તો કહે છે નથી ઉઠાતું, થાકી જવાય છે, નિંદર આવે છે. કારણ તો કે આ જે છે ને દુનિયા મીઠી લાગે છે, નિંદર મીઠી લાગે છે, આરામ મીઠો લાગે છે, ત્યારે ઉઠવું એ કડવું લાગે છે. મતલબ કે ગમતું નથી, કડવું લાગે છે મીન્સ ગમતું નથી. તો મતલબ અમે એ રિઝલ્ટ ઉપર આવી શકીએ, નતીજા ઉપર, કે મેજોરિટી જે ઇસ્માઇલીઓની છે એને દુનિયા મીઠી લાગે છે ને દીન ઉપર અમલ કરવો કડવો લાગે છે. ત્યારે પીરોના, ઇમામના અને પૈગંબરોના ફરમાન જોઈ છે આપણે, તો એ કહે છે કે દીન મીઠો છે ને દુનિયા કડવી છે. એકદમ વિરુદ્ધાભાસો. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું, ગૌહરે રહેમતમાં છપાયેલું ફરમાન છે. ઇમામ ફરમાવે છે કે અમે તમને ખરેખર ફરમાવીએ છીએ કે આ દુનિયા અમારા માટે ઝેર છે. ઝેર એટલે કડવા. પછી ઇમામે ફરમાવ્યું, 1000-2000, ફરમાનની ચોપડીમાં છે, 1000-2000 કે કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પણ 100-200 વર્ષની હોય તો પણ સઘળું ઝેર છે. ઇમામ નું પ્રિન્ટેડ ફરમાન કે 200 વર્ષની કદાચ તમને ઉંમર મળે, કરોડ રૂપિયાની દોલત મળે ને બધું આયસ આરામ મળે, માં આપે ફરમાવ્યું તો પણ ઝેર છે. અને પછી એ ઠેકાણે ઇમામે ફરમાવ્યું, પ્રિન્ટેડ ફરમાન, અમારા વાલા રૂહાની બચ્ચાઓ, અમો તમને ખરેખર ફરમાવીએ છીએ કે દુનિયા અમારા માટે કેદખાનું છે, જેલ છે. અને ઝેર જેવું થઈ ગયું ને, બી કેદખાનું એટલે ખરાબમાં ખરાબ છે. ઇમામ આમ ફરમાવ્યું, પૈગંબર મોહમ્મદ એક વખત ફરમાવ્યું, રસ્તા પરથી પસાર થતા હતા, હદીસની કિતાબોમાં લખેલું છે, બુખારી અને મુસ્લિમ ગવાય આપે છે. આપે બી એવી રીતે ફરમાવ્યું, જોકે પીરો બી એવી રીતે ગિરાનમાં લખી ગયા છે. આજે પહેલો મોકો છે કે કેનેડાની લગભગ 50 થી વધારે વાયઝોમાં આજની વાયઝ સૌથી ટૂંકી હશે, એમાં મારો બી વાંક નથી ને મુખી કામળિયાનો વાંક નથી. એટલે મારે એવો વિષય લેવો હતો કે જે જલ્દી પૂરો થઈ જાય અને હું અધૂરો મૂકા વગર જઈ શકું અહીંથી. 40 થી 45 મિનિટની વાયસ છે, જો વધારે સાંભળવાની ઈચ્છા થાય તો પછી આગળ બીજી વાયસ છે, 9:30 થી 9:30 ટાઈમ છે. પણ આજે મેં લીધો છે વિષય, એને એટલામાં જ પતાવવા માટે લીધો છે કે 40 થી 45 મિનિટમાં પતી જાય. પૈગંબર મોહમ્મદ પસાર થઈ રહ્યા હતા ને એક બકરી કોઈ મરી ગઈ હશે જંગલમાં, ગામની બહાર 2-3 દિવસ થઈ ગયા હશે, એનું ગોશ સડી ગયું હતું ને બદબો આવી રહી હતી કે માણસો ત્યાંથી જાય ને તો નાક ઉપર કઈક રાખવું પડે ને એકદમ સ્પીડથી વયા જાય, કારણ કે માથું ફાટી જતું, એટલી બદબો આવી રહી હતી. લોકો પૈગંબરની સાથે હતા, એ તેજ તેજ ચાલવા લાગે, અલ્લાહના રસૂલ કોઈ જાનવર મરી ગયું છે કે, અને એની વાસ આવી રહી છે, જલ્દી ભાગો કે એનો શ્વાસ બી આપણા જીસમમાં ન જવો જોઈએ. ત્યારે નબી મોહમ્મદે ફરમાવ્યું કે બકરી જે મરી ગઈ છે એના ગોશ્તની કિંમત કેટલી, અલ્લાહના રસૂલ કિંમતની વાત કરો છો, શ્વાસ ન આવવો જોઈએ આપણને, કે એની કિંમત કાંઈ ધૂળ જેટલી બી નહીં કે, ધૂળ તો હજી સારી એના કરતા, ધૂળ તો હજી સારી કે. રસૂલલ્લાહે ફરમાવ્યું, મને કસમ છે પાકઝાક ખુદાની જેના કબજામાં મોહમ્મદની જાન છે, કે દુનિયાની કિંમત મારી પાસે આ સડી ગયેલી બકરી જેટલી બી નથી, દુનિયાની કિંમત એટલી બી મારા પાસે નથી કે, એ બકરી જે સડી ગઈ છે ને એના જેટલી બી કિંમત મારી પાસે દુનિયાની નથી કે. મૌલાએ પોતાના કલામમાં ફરમાવ્યું ને, હદીસો તમે ન બી જુઓ તો એ કલામ તમને ગવાહી આપશે, એ દુનિયા સબ ધૂલ હૈ ભાઈ, મૌલા પોતાના કલામમાં ફરમાવે છે, મુર્તઝાલીનું કલામ છે, એ દુનિયા સબ ધૂલ હૈ ભાઈ, દુનિયા માલગાડો વહે ભી હૈ ધૂલ, ઇસ ધૂલ કો તું સોના રૂપા ને માણેક દેખે, તેરે દેખને મેં પડી હૈ ભૂલ કીએ. ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે મૌલા પોતે કે છે દુનિયા મને ધૂળ દેખાઈ રહી છે, અને જો એ ધૂળ તને સોનું રૂપું કે માણેક દેખાતું હોય તો એ તારા જોવાની ભૂલ છે, તું નથી જોઈ શકતો કીએ. તો કહેવાનો મતલબ કે મોટા મોટા ઇમામો અમારા, પૈગંબરો, પીરો, એ લોકો કે છે કે દુનિયા ઝેર છે અને દીન જે છે, ધર્મ જે છે, એ મીઠો સાકર જેવો છે. પણ અમારો સર્વે જોતા તમને એમ લાગે છે કે દુનિયા મીઠી છે અને ધર્મમાં કડવાહટ છે. જો કડવાહટ ન હોય તો આપણે ખાને ના આવીએ બેઠે, 4 વાગે બંદગીમાં લોકો હાજર ન હોય, પડાપડી ન થાય, કોઈ નાટક આવ્યું હોય, કોઈ ડ્રામો આવ્યો હોય, કોઈ પ્લે આવ્યો હોય તો કેમ પડાપડી થાય છે. મને કહે એવા પ્લે આવે તો કે ટિકિટ ન મળે, ટિકિટ ન મળે કે, પહેલેથી બુકિંગ કરાવવી પડે કે ભરાઈ જાય, હોલ પૂરો ભરાઈ જાય, માણસોને ના પાડવી પડે કે. તો એમાં મીઠા જ છે ને મમ્મી નું, આમાં કરવા જ છે. પાછું સવારે ઉઠવું, નીંદર ખરાબ કરવી, તો ધર્મ ઉપર અમલ કરવો કડવો અને દુનિયા મીઠી. પીર કે છે નહીં, ધર્મ ઉપર અમલ કરવો મીઠો ને દુનિયા કડવી. હવે બંનેમાં સાચો કોણ? બંનેમાં પીર પૈગંબર કે ઔલિયાઓ કે ઇમામો લિમિટેડ કહેવાય ને, બાકી મેજોરિટી અમારી છે. 32,000 ઇસ્માઈલી કેનેડામાં હોય, એમાંથી 5-50 મોમન કહેતા હોય કે ધર્મ મીઠો લાગે છે, એ સાચા છે. ઓલા બીજા 31,000 ને માથે છે એ સાચા. સાચું કોણ? એનું ખબર કેમ પડે કે આ લોકો કે છે સાચું કે આ થોડાક જણા કે છે એ સાચું? જોકે મેજોરિટીને માન આપતો તો આપણી વાત સાચી પડે, પણ આપણે તો હકીકતની તલાશ કરવાની છે કે સચ્ચાઈ કેમાં છે. આ કે છે એ સાચું કે આપણે કઈ છીએ સાચું? નિંદારો, કોઈ માણસને સાપ કરડે ને, સાપ કાયતો હોય કોઈ માણસને, ઝેર ચડે છે એના જીસમમાં. તમે કોઈ ડોક્ટર પાસે જઈને પૂછી લેજો, એના જીસમમાં ઝેર ચડે ને, પછી તમે એને લીમડાના પત્તા આપજો ખાવા માટે. લીમડો કડવો હોય, ચફીણ જેવો, આખી દુનિયા જાણે છે કે લીમડો કડવો હોય, નીમ ટ્રી જેને કહેવામાં આવે છે, એના પત્તા તમે ઓલા સાપ જેને કાટ્યો હોય તેને આપજો મોઢામાં. ઘણા જે સાપ ઉતારવા વાળા હોય છે જાણે છે, એને કહ્યું છે શું, પેલે ખાતરી કરવી હોય તો એને લીમડાના પત્તા ખવડાવે. જો એ પત્તા ખાનાર એમ કહે કે આ પત્તા મને મીઠા લાગ્યા છે, તો તમારે સમજી લેવું કે એને સાપ કહેડો છે. કોઈને કઈ રસ્તામાં કે જંગલમાં કરડી ગયો હોય, ઓલાને ખાતરી ન હોય કે શું કહેડું છે, તો એની તપાસ લીમડાના પત્તાથી થાય કે એ પત્તા મોઢામાં નાખીને ચાવે અને એને મીઠા લાગે અને કહે કે બહુ મીઠા છે, તો સમજી લેવું કે સાપ કહેડો છે. મમ્મી તો લીમડાના પત્તા મીઠા હોય તો આખી દુનિયા કહેશે કે નહીં એ તો કડવા છે, પણ ઓલું એક માણસ કહી રહ્યો છે કે મીઠા છે, એ ખાઈ જાય, એને મીઠા લાગે ને એ ખાઈ જાય. આપણે કઈ કડવા છે મોઢામાં નાખવા નથી ગમતા, ઓલું એકલો કે છે કે મીઠા છે. કા એના ટેસ્ટમાં આટલો ફરક કેમ આવી ગયો? એની પાસે બી જબાન છે, અમારી પાસે બી જબાન છે, એની પાસે જે જીસમ છે અમારી પાસે જીસમ છે. એને મીઠા લાગે ને અમને કડવા લાગે, શા માટે? તો કે એને સાપ કરડ્યો છે ને, સાપ કરડવાથી કડવી ચીજ બી મીઠી લાગે છે. સાપનું ઝેર એના જીસમમાં ગયું છે ને, તો એને કડવી ચીજને બી મીઠી બનાવી દીધી છે. એવી રીતે પીરોએ કીધું કે દુનિયા બી એક નાગણ છે, જ્ઞાનમાં લખ્યું છે, સાપ એક નાગણ છે અને એ અમને કરડી છે. કરડી છે એટલે એના નશામાં અમે ગર્ક થઈ ગયા છે. જેમ સાપ કાટે ને નસો ચડે ને ઝેરનો, એમ દુનિયા રૂપી નાગણના ઝેરનો નસો ચડ્યો ને, તો દુનિયા કડવી જે છે ને એ મીઠી બની ગઈ. લીમડાના પત્તા કડવા જેમ મીઠા બની જાય છે, એમ કડવી દુનિયા અમારા માટે મીઠી બની ગઈ છે. પણ જો એ ઝેર ઉતરી જાય દુનિયાનું, એ સાપનું ઝેર ઉતારી દેવામાં આવે ઓલા માણસ માંથી અને એ જીવી જાય, જો અને પછી એને અમુક દિવસે તમે કયો પત્તા ખા, તો એ કહેશે કડવા છે, કારણ કે હવે એ નસો નથી એનામાં. એને દુનિયાને એક તરફ મૂકી દીધી, સાપનું ઝેર ઉતરી ગયું. એવી જ રીતે મમ્મીનો એક દર દિમાગમાં ઉતરે એવો એક બીજો દાખલો તમે જુઓ. એક માણસને સખત તાવ ચડતો, ફીવર તમે કહો છો ને, તાવ આવે સખત, 104 ડિગ્રીથી વધારે વયો જાય, ખાતો પીતો કાંઈ ન હોય ને ખાવાનું ભાવતું બી ન હોય, પડ્યો હોય ખાટલામાં. તમે સારામાં સારી કેનેડાની મીઠાઈ હોય ને, સારામાં સારી તમે લાગે કે આનાથી સારી મીઠાઈ આખા કેનેડામાં ક્યાંય નથી મળતી, એ લઈને તમે જીઓ એને ખા કરીને, ઓલો ના પાડતો હોય નથી ખાવી, ભલે 2 દિનું ન ખાધું હોય, એ ના પાડે તમે કહેતો ખા, થોડી ખા, મારા તમ ખા, એમ કરીને કદાચ તમે મોઢામાં મૂકો ને તો એ મોઢામાંથી પાછી બહાર કાઢશે. કા શું થયું? કડવી લાગે છે. હે કડવી? પણ આખી દુનિયા કે છે કે આનાથી મીઠી કોઈ મીઠાઈ નથી, બહુ સરસ અને રેકોર્ડ છે આનો. તો બધા ગાંડા છે દુનિયા વાળા કે તું આને કડવી કર્યો છો, તે કહેશે નહીં મને કડવી લાગે છે. અરે મીઠાઈ સારામાં સારી કડવી તો ક્યાં, મોઢામાંથી બહાર કાઢી નાખશે, મને કડવી લાગે છે. શા માટે? તો તમે કહીશો કે એને તાવ ચડ્યો છે, ગરમી આવી ગઈ છે એના જીસમમાં. એટલી બધી ગરમી આવી છે, એટલી બધી ગરમી આવી કે મીઠી ચીજ બી કડવી બની ગઈ છે. મીઠી ચીજ કડવી, અમને બી મમ્મીનો ગરમી આવી ગઈ છે. ડોલરની ગરમી, કેનેડાના સુખની ગરમી, આરામની ગરમી. તો એ કહે છે ને, ઘણા માણસોને ગરમી ચડી જાય. કોઈને સત્તાનો નશો હોય, કોઈને પૈસાનો નશો હોય, કોઈને બીજી કોઈ પોતાના પોઝિશનનો નશો હોય, કોઈને પોતાની પર્સનાલિટીનો, તો એ ગરમી જે હોય છે ને, એ ગરમી એવી હોય છે કે મીઠાશને કડવાશ બનાવી દે છે. ધર્મ મીઠો છે પણ કડવો લાગે છે. કાં તો કે દુનિયાની ગરમી આવું કરે છે. પીરને મીઠો લાગે તો તમને કડવો લાગે છે. કાં તો કે દુનિયાની ગરમી ચડી ગઈ છે, કે બધી પૈસાની, મોજ શોખની, મકાન, જાયદાદ, પ્રોપર્ટી, જે કંઈ પણ હોય ને, એની એટલી બધી ગરમી આવી જાય છે કે આ પ્રમાણે થાય છે. તમને ગરમી નથી આવતી? આવે છે મમ્મીનો. નાણું આવે તો માણસની ચાલ બદલાઈ જાય, ચાલ બદલાય. ચાલમાં ને નાણામાં કઈ વાંચતો કઈ લિંક નહીં હો. આજે બાજુબાજુ વાંકા વાંકા હાલતા હોય ને, થોડા ઘણા નાણા હોય એની પાસે, અને કાલે જો 2-4 મિલિયન વધી જાય ને, તો બાબુભાઈની ચાલ તમે જોજો, ફોટો પાડવા જેવી હશે. એ છે કુદરતી ગરમી આવે જ છે. આપણે ભલે કહેતા હોય કે નથી આવતી, પણ આવી જાય મમ્મીનું. એની ચાલ બદલાઈ જાય, એના તૌર તરીકા બદલાઈ જાય, એનું સ્ટાન્ડર્ડ ઊંચું થઈ જાય, એનો વાત કરવાનો તરીકો બદલાઈ જાય, એની સ્ટાઇલો બદલાઈ જાય. કાં તો કે ઓલી ગરમી આવી જઈ શકીએ, અને એ ગરમી આવે એટલે આ ધર્મ જે મીઠો છે એ કડવો થઈ જાય. એ ગરમી જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ધર્મ મીઠો લાગતો. ઘણી વખતે અમે જોયું, અમે ઘણા એવી આફતો આવતી હોય ને, ઇન્ડિયા જેવા મોટા દેશમાં જોયું અમે, આફત કે તકલીફ આવે તો કોઈ ઇસ્માઈલીને કેવું ન પડે ખાની આવજો કરીને. એ તો દિવસના બી આવે, મુખી બાપા ચાવી હોતી હોય ને યાલી યાલી કરવું છે અમારે. અરે દિવસમાં તો જ્યાં કે મોલા બાપાને યાદ કરી, બાર બહુ ગડબડ છે તો બધો યાલી બાપો એટલો બધો યાદ આવે, ખાના બેઠી જાય. બે ત્રણ ફેરે ગડબડ થાય, હિન્દુ મુસલમાનની તો દુકાનો બંધ, માણસોના ઘરને તાળા, અને ખાનામાં ઉભા હતા યાલી યાલી યાલી. અરે વાતો કરો ને, રોજ કરતા હોય આજે વાતો ન કરાય. આજે તો મોલા બાપાને યાદ કરવો છે, અમારા ઘર ખુલ્લા પડ્યા છે, મોલા બાપા નિગરાની કરશે, યાલી યાલી યાલી. એટલો બધો મીઠો લાગે મોલા, એટલો બધો મીઠો લાગે, એટલો બધો મીઠો લાગે. પણ જો શાંતિ થઈ જાય બજારમાં, અને પછી કહો કે તમે દિવસના ન આવો તો કાંઈ નહીં, પણ સાંજે અડધી કલાક આવો ને ટાઈમ નથી મળતો. બહુ 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 મુસીબત છે, આવી શકાતું નથી. ધંધામાં એટલા બધા લીન થઈ ગયા છે, ફલાણું થઈ ગયું છે, આમ થઈ ગયું છે, અને પણ અડધી પહેલા તો દિવસમાં આવી ગયા હતા. એ મારે કોણ કહે ને, એને કોણ સમજાવે આ તો શું? આ બધી ચીજો જે છે ને એ ઇન્સાનની પોતાની બનાવેલી છે. બાકી ઇમામે બે રસ્તા બતાવ્યા છે, એક ધર્મનો રસ્તો છે ને એક દુનિયાનો રસ્તો છે. એક કડવાશ તરફ લઈ જશે, એક મીઠાશ તરફ લઈ જશે. એક જિંદગી બરબાદ કરી નાખશે, એક જિંદગીને સુધારી દેશે. સુધારી દેશે એટલે કે આ દુનિયાની ઓલી દુનિયામાં બી તમે ઇમામની નજદીક રહેશો, ને આના હિસાબે દુનિયા બી જશે ને દીન બી જવાનો. મૌલાએ કીધું એટલા માટે બે પાસા બરાબર રાખો. જેને દુનિયા મીઠી લાગે છે એનું ઉદાહરણ મૌલાના રૂમે પોતાની મસનવીમાં આપ્યું. રૂમી પોતાની મસનવીમાં લખે છે, અને મૌલાના અલી મૌલા અલી પોતાના ખુદબામાં ફરમાવે છે સેમ દાખલો આપીને, કે એક માણસની મોત આવી, અને એ બી કેટલા 45 કે 46 વર્ષનો હશે. હજી તો જો કે એને વધારે જીવવું જોઈએ, પણ એવા ટાણે માંદો પડ્યો અને એને લાગ્યું કે હવે એ બચી નહીં શકે. જેને બી તપાસ કરી એને કહી દીધું કે આ મરી જવાનો, હવે આ જીવે એમ નથી. એક જવાન છોકરો છે, ઘરવાળી છે, મા બાપ જીવે છે, અને પોતે ખાટલા પર પડ્યો છે મોતની દહેલીઝ ઉપર. પણ મહેનત ઘણી કરેલી કુટુંબ માટે, ઘણી મહેનત કરેલી, આખું દી હેરાન થયેલો. ધર્મ માટે એને કઈ નહોતું કર્યું, દુનિયા દુનિયા અને દુનિયા. જોકે મૌલાના હાજરીમાં મેં ફરમાવ્યું કે અમારા વાલા રૂહાની બચાવો, દુનિયાવી માલના પછવાડે બેફામ રીતે દોડવું એ માત્ર મૂર્ખાઈ જ નહીં પરંતુ કમ અક્કલપણું બી છે. મૌલાના ઘણા ફરમાન છે, આવા આ કરીમના ફરમાન છે. પણ એને દુનિયામાં એટલી બધી કે જવાની છે, કમાઈ લે, મહેનત કરી લે, ને ભેરી કરી દુનિયા ઘરવાળા માટે, દીકરા માટે, મા બાપ માટે, અને પછી પડ્યો માંદો ને થયો, આખરી વખત આવ્યો, મરવાની અણી ઉપર છે. પણ એને મરવાનું મન નથી થતું, મૌલા ફરમાવે છે મરવાનું મન નથી થતું. મૌલાના અલીનો ખુતબો છે, એને મરવાનું મન નથી થતું. કારણ કે એટલી નાની ઉંમરમાં કોઈ મરે, અને હજી તો એને ઘણા મોટા મોટા અરમાન હતા, હજી જમા કરીશ, હજી કમાઈશ, હજી કમાઈશ, હજી મહેનત કરીશ, અને ખૂબ મોટો માલે તુજા નગર સેટ થાય, કે મારી બરાબરીમાં મારા ગામની અંદર કોઈ પૈસા પાત્ર ન હોય. માણસોને આવા બી ઓલા હોય છે, એમ હોય છે કે સૌથી વધારે નાણા વાળો થઈ જાઉં, અને એ બધા અરમાનોના દિલમાં હતા, અને માંદો પડી ગયો અને ખલાસ થવાની અણી ઉપર છે. એ કહી રહ્યો છે કે આ ખુદા મારે મરવું નથી, નથી મરવું, મારા મારા જે એમ છે પૂરા કરવા છે, મરવું નથી. પણ કોના માટે કરવા છે? તો કે કુટુંબ માટે. પિંજર પડ્યો પરિવારનો, કોઈક બુજત જન કે કોક જ સમજે, બાકી તો બધા પરિવારના પાંજરામાં પુરાઈ જાય છે. મારે આ કરવું છે, આમ થવું છે, ઊંચા દરજ્જે, પૈસા પાત્ર, સૌ કરતા મોટો થાય, મારો દીકરો આમ કરશે, મારી ઘરવાળી આમ કરશે, મારા મોટા મોટા મારા મા બાપ આમ કરશે, સપનાઓ બધા. અને એને ઘણી તમન્નાઓ હતી, અને મોતની દહેલીઝ ઉપર કહ્યો છે, કહી રહ્યો છે કે ખુદાએ મને મારતો નહીં, મને મારતો નહીં છે. અને મા બાપ બી રોઈ રહ્યા છે, બેઠા બેઠા સામે ખાટલાની પાસે જ બેઠા છે, ખુરશીઓ નાખીને મા બાપ રોઈ રહ્યા છે. આંખમાં કેટલા આંસુ જાય છે, એક તો બુઢાપુ અને પાછું ઉપરથી રોવું, બીજી તરફ નજર નાખી તો બાયડી રોઈ રહી છે, બહુ રોવે છે. એક તરફ જોયો તો છોકરો જવાન રોઈ રહ્યો છે. આ બધા રોવે છે મારા માટે, કે જો કેટલો પ્રેમ છે મારાથી, એના દિલમાં થાય છે કેટલો પ્રેમ છે, આ લોકો કેટલું ચાહે છે મને, અને હું મરી જાય આને મૂકીને. નહીં, હજી તમારે આને સુખી કરવા છે, ઘણા આગળ વધારવા છે, નથી મરવું. આ લોકોની મોહબ્બત એટલી, આંસુઓ જોયે છે ને એનું દિલ કપાતું જાય છે, કેટલી મોહબ્બત કરે છે આ કુટુંબ મારા. યા ખુદા મને નહીં મારતો, યા ખુદા મને નહીં મારતો, એમ જ માંગે છે. અને જો મારવો બી હોય ને તો એક 5 કે 10 વર્ષનો મોકો આપ મને, પછી મારી નાખે. પછી ઓછામાં ઓછા કે 5 વર્ષ દઈ દે, કે 5 વર્ષ ને પછી મારી નાખીએ, કે 5 જ વર્ષ કીએ, એટલે થોડા અરમાન પૂરા કરી લઉં, કે દીકરાની શાદી કરી દઉં, ફલાણું કરી દઉં, ઘણા અરમાન બતાવતો હતો, કઈક કરી લઉં, 5 જ વર્ષ કીએ. કારણ કે આ લોકો રોવે છે તો મારું કલેજું કપાઈ જાય છે, ત્યાં શું નીકળે છે તો છાતી ફાટી જાય છે, ખુદા મને નહીં મારકીએ. ત્યારે મૌલાના અલી પોતાના ખુદબામાં એટલે કે વાઇઝમાં ફરમાવે છે મસ્જિદની અંદરથી, કે ખુદાબંધે એના દિમાગમાં એક વાત નાખી, એના દિમાગમાં એ વખતે ચમકારો થયો અને એને વિચાર આવ્યો કે આ બધા રોવે છે, અને પૂછું તો ખરો કે તમે રૂવો છો શા માટે? ચમકારો ખુદા એના દિમાગમાં નાખો, મૌલાલી ફરમાવે છે. તો પેલે મા બાપ ને બોલાવ્યા, આવો નજીક આવો, હું તો મરી જવાનું છું. બહુ બહુ તો કીએ, કલાક બે કલાક ચાર કલાક જીવી શકીએ, ઘણું કહ્યું તમારા માટે, પણ હજી ઘણું કરવાનું હતું, કાંઈ નથી કરી શક્યો, પણ જે કર્યું છે એટલું માં સંતોષ માનો અને હું મરી જાઉં છું. બહુ રોવે છે. શા માટે રોવો છો? હે, શા માટે રોવો છો? એટલા તમારો દીકરો એક જ મર્યો છે દુનિયામાં? અરે હજારો માણસો મરી ગયા, લખપતિ છત્રપતિ ચલ ગયા, હારે ચલ ગયા લાખો ઈ લાખ, રાજ કરંતા ગોખે બેસંતા, હારે જલબલ હો ગયા ખા, કોઈ જલી ગયું કોઈ જમીનમાં ગયું, જ્યાં જ્યાં બી જેને મોત આવતી ગઈ, ધર્મ પ્રમાણે અંતિમ સંસ્કારો થતા ગયા. મરી જવાનું છે, એમાં હું નવો નવો થોડી મરી ગયો છું કે તું શા માટે એટલા બધા રોવો છો? ત્યારે મા બાપે શું કીધું? મૌલાલી ફરમાવે છે, એના મા બાપે કીધું કે બેટા એ તો ઠીક છે કે અમે બી સમજીએ છીએ કે જન્મ યા તોય મર જાય કે, પણ બેટા તારા પછી અમારું શું થશે કે, એટલા માટે રોય છે. કેમ કે તમે એમ કેમ વિચારો બેટા તારા પછી અમારી જિંદગી ગલડે ગટપણે કેમ નીકળશે કે, આ છોકરો અમારું ધ્યાન રાખશે કે નહીં, એટલે પોતરો, અને વહુ અમને ટાઈમસર ખાવાનું આપશે કે નહીં, મેળા ટોણા કરશે, કેવી રીતે અમારું આ જીવન નીકળશે બેટા, તારા પછી અમારું શું થશે, અંધારું દેખાય છે કે. ત્યારે છોકરાના દિમાગમાં વિચાર આવ્યો કે મા બાપ રૂવે છે તો એટલા માટે કે એનું શું થશે. મા બાપ એમ નથી કેતા કે બેટા આખી જિંદગી ગધા મજૂરી કરીને ભેરું કરતો ગયો, તું મરી રહ્યો છો, તારી આત્માનું શું થશે એ નથી કેતા કોઈ, કે તારા રૂનું શું થશે, એ જશે તો ક્યાં જશે, ઇમામની રજામંદી તરફ કે એની નારાજગી તરફ, જન્નત તરફ કે દોઝખ તરફ, આકાશના ગુરુજ મારશે એ તરફ જશે કે ક્યાં જશે. એ જે ત્યાં જીવ ભરશે ને પુકાર કરશે ને પડશે તે ગણકેરી માર કીએ, માર પડશે એ તરફ જશે કે રહેમત તરફ જશે. મારા ઋણની આ લોકોને ચિંતા નથી કે હું એકલો મુસાફરી કરીશ, ક્યાં ઠેકાણે જઈશ, શું થશે, મારી આત્માનું સાથે કેવો સલૂક કરવામાં આવશે, એ આ લોકો નથી વિચારતા, પોતાનું વિચારે છે. ઘરવાળીને કે છે શા માટે રોશે, શા માટે રોશકી, મોત આવે તો મરવું જ પડે છે કે, કદાચ તું વહેલી મરી જાત, આ વખતે હું વહેલો મરું છું, એમાં કઈ નવીનતા નથી કે કોઈ કોઈની મોત ને રોકી શકે છે કે. ઘરવાળી કી તો ઠીક છે, પણ તમારા પછી મારું શું કે, 40 વર્ષની ઉંમર છે કે અને વિધવા થઈ જાય, આખી જિંદગી કેમ નીકળશે કે, તમારા તમે વયા જશો પછી મારી આખી જિંદગીનું શું થશે ને કેવી રીતે જિંદગી ગુજારી છે વિચાર કરું છું તો અંધારા આવી જાય છે ને રોવું આવે છે. ઓલાને ઘાસકો પડ્યો કે આ ઘરવાળી બી પોતાનો વિચાર કરે છે, એ નથી કેતી કે તમારી આત્માનું શું થશે, તમે મરી જશો, આખા કુટુંબ માટે આખી જિંદગી હેરાન થયા છો, તમે મરીશો તો આત્મા સાથે શું થશે એ ઘરવાળી બી નથી બોલતી, એ કે છે મારું શું થશે. છોકરાને બોલાવ્યો તો છોકરો બી એમ જ કહે છે કે તમારા પછી મારે શું, મારા હરવા ફરવાના દિવસો, ભણવાના દિવસો, અને તમે જાઓ એટલે બધી જવાબદારી મારા ઉપર, બધું મારે મારા શોખ મૂકી દેવા પડશે, મારા અરમાનનું ખૂન કરવું પડશે, આ બધું વિચાર કરું છું ને, તો રોવું આવે છે કે એ પોતાના માટે રોવે છે, ઘરવાળી પોતાના માટે રોવે છે, મા બાપ પોતાના માટે રોવે છે, ત્યારે આ કે છે મારા માટે કોઈ નથી રોતું, એ આની રૂહાની માટે કોઈ નથી રોતું. તને અત્યારે યાદ આવ્યું એને શું કે, નહીં દુનિયા ખોટી છે, જૂટા હે સંસાર કે, પેલે તો ગીનામાં લખ્યું છે, આરે સંસાર, આરે સંસાર સકળ હૈ જૂઠા, મત જાનો હૈ મેરા, છોડ ભરમ તમે બ્રહ્મ વિચારો, તો ખોજ અંતર ઘટ તેરા, ક્યાં નીંદ સોવે મન મેરા. અરે સંસાર સકળ હૈ જૂઠા, ગુરમાલિકા લખી ગયા પીર, આખી દુનિયા ખોટી છે કે તું અંતર નો વિચાર કર, તારી આત્માનો, ઇમામ કે છે આત્મા છે અંબર છે એનો તમે વિચાર કરો કે આખી દુનિયા ખોટી છે કે સંસાર ખોટો છે કે, એના પછવાડે તું જિંદગી બરબાદ ન કર, તારી ફરજ પૂરતું કામ કર, જિંદગી ખરાબ ન કર, કારણ કે આ સંસાર તને સાથ નહીં આપે. અને જયારે એને ખબર પડી કે સગાવાલાઓ પોતાનો વિચાર કરે છે, મારા માટે કોઈ નથી રોતા, ત્યારે પછી એને હાથ ઊંચા કરીને કહે, યા ખુદા જો મને કાલ મારતો હોતો આજ મારી ના, જે કુટુંબના માટે મેં જિંદગી બગાડી, જે કુટુંબના માટે મેં દુનિયા બરબાદ કરી, જે કુટુંબના માટે મોટા મોટા સપનાઓ જોયા, એમાંથી કોઈ મારા માટે રોવા તૈયાર નથી, એમાંથી કોઈ મારી આત્માની ચિંતા કરવા તૈયાર નથી, બધા ફક્ત પોતપોતાના સ્વાર્થના સગા છે. ત્યારે અમને અવાજ આવી રહી છે, એ જે કેના છોરું ને કેના વાછરું, પીર જ્ઞાનમાં લખી ગયા બિચારા, કેના છોરું કેના વાછરું, હરે કેના માય ને બાપ, મા કોની બાપ કોની, છોરું કોના સગા સંબંધીઓ કોના, કેના છોરું કેના વાછરું, હરે કેના માય ને બાપ, અંતકાલે અંતકાલે છેલ્લી ઘડીએ, અંત એટલે છેલ્લી, અંતકાલે જાઉં જીવને એકલું, હારે હારે સાથે પુણ્ય ને પાપ, અરે માના ભમરા તું લોભિયો, અરે માયા મમતે લોભાયો, ચાર દિવસ કેરો પેખડો, અરે આખર ખાક હો જાના, છેવટે તને કબરમાં નાખીને લોકો આવી જવાના છે અને બે પાંચ વર્ષમાં તને ભૂલી જશે કે સંસાર ખોટો છે ભાઈ, એના પછવાડે જિંદગી બગાડ, જેને તું મીઠું સમજશે ઝેર છે, બે ગજ થી વધારે લાંબો ખાડો કોઈ નહીં ખોદે ને એમાં તને નાખી અને મટ્ટી નાખી દેશે, પછી તારી ચિંતા કરવા વાળું કોઈ નહીં. આ ખોટો સંસાર ઝેર છે, અમૃત જોતું હોય તો અહીં આવો, મીઠાશ ધર્મ ની અંદર છે કે આની અંદર આવો, અને જો આવીશ તો કહેશે મા બાપ તારી સાથે નહીં આવે, છોકરો નહીં આવે, વહુ નહીં આવે, તારે એકલું જવું છે, પણ પીર કે છે હું આવું, જો તું ઈમાનદારીથી ચાલ્યો હોત તો હું તારી સાથે આવી. ઈજ જ્ઞાન માં પાછો, ઈજ જ્ઞાન માં કે છે એ જી સૈયદ મોહમ્મદ શાહની વિનંતી, અરે બંદે ચલો મેરે સાથ, મારી સાથે આવો, હું તારી સાથે છું, અરે બંદે ચલો મેરે સાથ, લાભ આપણો ઉગારવા, હરે લેખો સતગુરને હાથ, તારો લાભ જે છે તને કરાવી દઉં, સદગુરુ ધણી છે એ લેખો લેશે, એ હિસાબ કિતાબ કરશે, મારી સાથે આવ, પણ એક વસ્તુ ને યાદ રાખ કે જો તે આ કઈક કર્યું હશે હું તારી સાથે આવી, ભલે તારા મા બાપ સાથે ન આવે, ભલે બચ્ચાઓ ન આવે, ઘરવાળી કે ધણી ન આવે, હું તારી સાથે આવી. આ મીઠાશ વાળી ચીજ, આ કડવી ઝેર જેવી ચીજ, અને હકીકતી જિંદારો મીઠાશ કેવી બતાવું, તે સદર દિન ના જ્ઞાન થી જાણવા મળે છે આપણને. સદર દિન માં એક મોટું જ્ઞાન લખ્યું છે, બહુ ચિંતા હતી સદર દિન ને આ મુરીદો ને તારવા માટેની. પીર ને એમ હતું કે જેટલા મુરીદો મેં બનાવ્યા છે કયામત ના દિવસે મારું નામ ઉછુરીએ. પીર સદર દિન ના મુરીદ એટલે થોડીક જ કદાચ એની ચકાસણી થાય અને થોડુંક અગર કદાચ એના પાપ ને પુણ્ય નો હિસાબ કિતાબ થાય તો છેવટે એને પાર ઉતારવામાં આવે, અને એમ ન થાય કે પીર નો એકે મુરીદ રહી જાય અને મને એમ નીચું મોઢું કરવું પડે, એમ થાય કે પીર સદર દિન ના આટલા મુરીદો તરી નથી શક્યા. બધાને તારવાની ઈચ્છા પીર સદર દિન ની, 16 કલાક રોજ બંદગી કરી અને પીર ઇમામ પાસે માંગતો હતો પોતાના દિલ ની ઈચ્છા પૂરી થાય એટલા માટે રોજની 16 કલાક ની બંદગી ફરમાન ની ચોપડી માં ઇમામે યાદ કર્યો છે અને કીધું છે કે 16 કલાક બંદગી રોજ કરતો હતો. એક જ ઈચ્છા કે આ લોકોને તારી લો. પછી ઇમામ ને રિકમેન્ડેશન કરવું હતું કે મારી બંદગીના પરતાપે, મારી બંદગીના પરતાપે આ લોકોને છોડી દે. તમને વિશ્વાસ નહીં આવતો જ્ઞાન નીકળી કહું, એ જે પીર જે પીર સાડે મોમન બયસ્ત જ પાઈ તો તમે ગતમાં એ નીતો નીત મિલો મોરા ભાઈ. કે પીર જે પીર સાડે સદર થી માફ લખી ગયા, મારા થકી, મારા અમાલ થકી, મારી બંદગી ને તસબી થકી મોમન બયસ્ત માં જશે, તમારા પોતાના અમાલ થી નહીં. પણ એના માટે પીરે બંદગી કરી કરી અને ઇમામ ને રીઝવવાની કોશિશ કરી, રાજી કરવાની, કે કેમ રાજી થાય ને કેમ વચન લઉં, વચન લેવું તું ઇમામ પાસેથી, ત્યાં તારા બધા મુરીદોને મોકલી દે સીધો વગર પૂછાણે, કે જાઓ જેમ યુગાંડા થી કેમ ડાયરેક્ટ કેનામાં ઘૂસી ગયા એમ સીધા જનતમાં ઘૂસી જવા નાખી. અહીં ખાલી આગાખાન નું નામ લીધું, વાપી સદર દિન નું નામ લઈ શકે, બસ પતાવી દે બધાને કે બેફિકર રહે કે તું, એવું વચન જોતું હતું કે ઇમામ એવું વચન દે પી સદર દિન ને બંદગી કરી 16 કલાક સુધી ગમે તે કરીને બી આ વચન લઈ લઉં. એક વખત વચન દે ને પછી ફરતો નથી હો, એ તો પાક્કો છે ઇમામ, વચન દે નહીં ને દે તો ફરે નહીં. પણ પેલે શું કે વચન લેવું એટલે એટલા હોશિયાર ઇમામ પાસેથી એવા આડા આડા સવાલ પૂછે કે હું જવાબ નહીં દઈ શકું, તો પેલે તો જોઉં કે વચન લેવાના માટે વાંધો તો નથી ને કઈ, તો પેલે એને તપાસ કરી હિસ્ટ્રી દુનિયા બની ત્યારથી લઈને. પીર બહુ બહુ સમજદાર હતા, ઇન્ડિયામાં આવ્યા તો ફારસી ભાષા આવડતી હતી, અહીં આવીને કેટલી ભાષાઓ હતી કા ઇન્ડિયાની, કેટલી ભાષાઓ પોતે જ્ઞાનમાં લખે છે, 36 ભાષાઓમાં તો જ્ઞાન લખાય ને. ઇન્ડિયાની ભાષાઓ શીખા, ઇન્ડિયાનો ઇતિહાસ શીખા, ઇન્ડિયાનો ધર્મ શીખા, બહુ હોશિયાર હતા સદરજી, બહુ હોશિયાર. એને પૂરી આખી દુનિયાની હિસ્ટ્રી કાઢી કે દુનિયા પૈદા થઈ ત્યારથી લઈને આજ સુધી કેટલા માણસોને ખુદાવંત તાલાએ પાર ઉતાર્યા છે, કેટલા માણસોને નજાત આપી છે, કેટલા માણસોને અસલ મકાને લઈ ગયો છે, હિસ્ટ્રી પૂરી કાઢી. એને મોટા મોટા મહાન નામો એવા, એમાં એમ બી આવ્યું કે જેટલા બી લોકો તરી ગયા અને અસલ મકાન તરફ ગયા ખુદાવંતની રહેમતે, એ બધાએ દુનિયામાં બહુ મોટામાં મોટી પરીક્ષા દીધી હતી. અને ખુદાના બાયલાસમાં લખેલું હતું કે પરીક્ષા લઉં એમાં જો પાસ થાય કોઈ મુરીદ એ જ તરી જાય, બાકી તરે નહીં. પરીક્ષાને ગુજરાતીમાં કસોટી કે કસણી કહેવામાં આવે છે, આઝમાઈશ કરે બંદાની. કુરાનમાં બી કીધું છે કે અમે આઝમાઈશ કરશું, તો એ પરીક્ષા થાય, કસોટી થાય, કસણી થાય, જે બી તમે શબ્દ વાપરતા હો, અને ત્યાં એમાં જો પાસ થાય તો બેડો પાર. હવે અમારી એવી કોઈ કસોટી આવે તો ઈમાન ફરી જાય, ઉમીનો કસોટી માંગવાની બી નથી આપણે. તો પીરે હિસ્ટ્રી તપાસી પૂરી કે બધાએ કસણી આપી હતી, એ જ્ઞાન લખી નાખ્યું પૂરું જ્ઞાન, એ વિરામભાઈ કસણી દીધી યારા સાત સાહેરકું, ન્યાથી શરૂઆત કરી. અને પછી હું તમને બે ચાર પાઠ કહું, આપણને ટાઈમ બહુ ઓછો છે. કસુની દીદી યારા હિન્દુઓના નામ લીધા, રાજા હરિશ્ચંદ્રકુ. ચાકો નીચ ઘરે નીર ભરાયા જીતે. રાજા હતો પણ ધર્મમાં આવું હતું, અને પાર ઉતરવાનું હતું તો એને પોતાનું રાજપાટ આપી દેવું પડ્યું, અને છેવટે પોતે વેચાણો બજારમાં જઈને એક ભંગી માણસે એક્સકાવેન્જર કે છે ને એને ખરીદ કર્યો અને એના ઘરે પાણી ભરવા માટે નોકરી કરી પડી. નીચ ઘરે નીર ભરાયા જીતે. કસણી દીદી યારા પાંચે પાંડવાકુ, આ હિન્દુના નામ લે છે. જાકો હિમાલય હાડ ગળાયા જી. કસણી દીદી રાજા પહેલા જ કુ, જાકો અગનમાં આપ જલાયા જી. આગમાં નાખવામાં આવ્યો હતો, એનો બાપ રાક્ષસ હતો. બધી જ્ઞાનમાં ઘણી હિસ્ટ્રી છે એવી, હિન્દુનો ઇતિહાસ છે પૂરો. પછી આપણે મુસ્લિમો ભરાવશું, એક હિન્દુ નામ આવી જાય. પછી કસણી દીદી રાજા વીર લોચન કુ, જાકો ત્રાજવે માસ તોલાયા જી કે. આ બધાની પરીક્ષા થઈ અને પછી છુટકારો મળ્યો. પછી મુસ્લિમ નામો લે છે. કસણી દીદી યારા દાદે આદમ કુ, હજરત આદમ ને બી આઝમાવવામાં આવ્યા, એની બી પરીક્ષા થઈ. જાકો લોહી કે આંસુ રૂલાયા જી, જન્નતથી ફેંકા પછી રોયા અને લોહીના આંસુ એ રોયા કે. પછી કે છે કસણી દીદી અયુબ નબી કો, જાકો કીડે રે માસ ખીલાયા જી, જીસમમાં કીડાઓ પડ્યા હતા. બધાને હવાલા પીડા પછી લાંબુ જ્ઞાન લખ્યું. અને જે રાજા વીર લોચન નું જ્ઞાન લખ્યું, એક નોખું જ્ઞાન બે પીર માં બાપે લખ્યું. ખુલાસો એમ લખ્યું કે જે એક સીબી રાજા માં સતી, સીબી તરીકે ઓળખાતો હતો ને બહુ ઈમાનદાર હતો. સતી એટલે ઈમાનદાર, સત્યને માનવા વાળો. બહુ સતી હતો કે એનું સત જોવાની અલી આવ્યા કે મૌલા અલી ને થયું કે હવે એની પરીક્ષા કરું. આટલું બધું ઈમાનદાર છે તો એની પરીક્ષા થવી જોઈએ. પણ કેવી રીતે આવ્યા તો કે પક્ષીનું રૂપ લઈને આવ્યા કે, અને પછવાડે શિકારી બાજ. લાંબી જ્ઞાન, લાંબુ જ્ઞાન છે. આપણે એકાદ બે કરી તમને એટલા માટે કહી કે તમને થાય કે પીર લખી ગયા છે. સત જોવા માટે આવ્યા હતા પછવાડે શિકારી બાજ ને સામે મૌલા અલી નાના પક્ષીના રૂપમાં ઉડતા ઉડતા આવ્યા. નાના ઘરમાં આવી નાના ખોરામાં બેસી ગયા જ્યાં બેઠો તો સીબી રાજા, અને ધ્રુજી રહ્યા છે. શિકારી બાજ આવીને મૌલા અલીના હુકમથી એને વાચા આવે છે ને કે છે રાજા, રાજા મારો શિકાર તારી પાસે આવ્યો છે, મને આપી દે. કે હું ભૂખ્યો છું અને શિકારની તલાશમાં જ હતો, પણ એ ઉડતો ઉડતો તારા ઘરમાં આવી ગયો છે, મને સોંપી દે. મને રાજાએ જોયું મૌલા અલી પક્ષીના રૂપમાં હતા તો ઓળખે નહીં વિચારો, પણ એને થયું કે આ પક્ષી નાનકડું જીવ બચાવવા માટે મારા પાસે આવ્યું છે, મારી પાસે એને શરણ માંગી છે, પનાહ માંગી છે. જો હું આપી દઈશ તો મેં એક પાપ કર્યું, એક જીવ ગુમાવ્યો એમ થશે. કે ધર્મી રાજા હતો, નહીં આપું. બોલા ને કે નહીં આપો, આપી દે રાજા. કે મારો માલ રાખતું નહીં તું, નહીં તો હું ક્યાંમત ના તને પકડીશ. હા કે હું ન આપું, કે આ મને આનો જીવ જશે. કે એ ગમે તે હોય મને આપી દે, કે હું બહુ ભૂખો છું. કે રાજાને બુદ્ધિ આવી, પૂછે છે કે બાદ તને કે ભૂખ લાગી છે ને પછી મેં ભરખવું છે, ખાવું છે તો ક્યાં, પછી તને શાંતિ થઈ જશે તો ક્યાં. એક કામ કર કે એના વજન ના બરાબર જો મારું ગોશ આપવું તને ચાલશે, એના વજન બરાબર કે તો ખાઈ લે, બસ તારે ખાવું છે ને. કે તો લોકો ચાલશે કે ઠીક છે. સાથરમાંથી માંસ નો ટુકડો કાપી અને ત્રાજવામાં નાખ્યો, અને બીજા ત્રાજવામાં મૌલાલીના રૂપમાં જે પક્ષી હતું એને મૂક્યું. એને અંદાજો હતો કે માંસ વધારે છે પણ ભલે રહ્યું, પક્ષીના હિસાબે માંસ વધારે છે ભલે રહ્યું. બોલો ખુશ થઈ જશે બાપ. ઊંચું કર્યું તો જોવે છે કે મૌલાલી નું પડલું હતો ને એ જરાક નીચે ઝૂકી લીધું, થોડું ગોશ કમ પડ્યું, જરાક જ એક ચણાના દાણા જેટલું કમ પડ્યું. આટલું કદ કમ છે ને આંગળીનો એક કટકો કાપી નાખ્યો. પાછું દેખાડું થોડું કદ કમ છે, પાછો કટકો કાપ્યો, પાછું દેખાડું, પાછો બે પગ કપાઈ ગયા અને હાથ કપાઈ ગયા. પીર લખે છે જ્ઞાનમાં, એ જી રતીએ 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 રતી એટલે રાય રાય જેવડા, રતીએ રતીએ અંગ કાપ્યું તો એ ભારી થયા ભગવાન, તો બી એ ધણી બહુ ભારી થયો. અને છેવટે એનો હાથ આવીને ધણીએ માથા ઉપર હાથ મૂક્યો, એને કીધું માઈંગ માઈંગ રાજા, લાંબુ જ્ઞાન છે આપણે મૂકી દે થોડીક વાર માટે, પણ આ દાખલા પીને જ્ઞાનમાં લેખા શા માટે, કે જેને બી તારવા હતા છુટકારો આપવો તો પોતાના અસલ મકાન તરફ લઈ જવા હતા એની પહેલે પરીક્ષા લીધી કે પાસ થાય કે ન થતો. પીરને થયું કે આટલી આટલી કસોટી લોકો પૈગંબરોની આપી, કીડાઓ પડી આ જીસમમાં, અને મારા મુરીદો બિચારા ગરીબ છે શું કરશે. કે આ જ્ઞાન તો લખ્યું પણ આખરીમાં લખતા ગયા, વિરામભાઈ આરે કસણી વિના કોઈ ન સીધા કી, કસોટી કે પરીક્ષા વગર કોઈ પાર નથી ઉતરું, સીધા એટલે પાર ઉતરું. આરે કસણી વિના કોઈ ન સીધા, મારા મોહનભાઈ તમે કેમ રે ઉતરશો પહેલે પાર. જ્ઞાનનો પાઠ, આખું જ્ઞાન લખીને ક્વેશ્ચન માર્ક મૂક્યો પીરે, ક્યારે કસણી વિના કોઈ ન સીધા, કોઈ તરી નથી ગયું, મારા મોહનભાઈ તમે કેમ રે ઉતરશો પહેલે પાર, તમે કેમ ઉતરશો, તમારું શું થશે. આ એક જ ફિકર, એક જ ફિકર. અને ઇમામ પાસે માંગે કે માલિક આ મુરીદોની કસણી નહીં, માલિક આ મુરીદોની કસણી નહીં, પીર સદરદીન નું નામ લઈ એની કસણી નહીં. કેનેડામાં આવવું હોય ને અત્યારે તો ઇન્ટરવ્યુમાં પાસ થવું પડે, બહુ મુશ્કેલ મમ્મીનું. પણ એ જમાનામાં ઇન્ટરવ્યુ થયો હતો, પણ હા જેવો તેવો થયો હતો કે જાઓ ખોજાશો ને વાંધો નહીં. માલિક એવો કઈ રસ્તો તું બી કરી નાખી નાખીએ કે એમ બી લાગે કે ઇન્ટરવ્યુ થયો ને એમ બી લાગે કે કામ બી થઈ ગયું છે. તું કસણી બી કર, કસણી બી કર, અને એવી કર કે મુઈર ને ખબર એ ન પડે કે વચલો રસ્તો. ધણી માનતો નતો કે કસણી કરીશ તો કે કર ભાઈ, કોણ ના પાડે છે, તારા બાયલા છે લેવા રેવા દે ને ચેન્જ નહીં કરતો. પણ એવી નાનકડી કસણી પીર સદરદીન ના મુરીદ ઉપર આવવી જોઈ કે મુરીદ ને ખબર બી ન પડે કસણી ક્યારે આવી અને ક્યારે ગઈ, અને તને લાગે કે કસણી થઈ ગઈ ને મુરીદ મારો તરી જાય છે, બે હિસાબે ફાયદો થાય છે. અને ધણીએ મંજૂર કર્યું કે પીર સદરદીન ના મુરીદ માટે નાનકડી કસણી, સાવ નાનકડી કસણી, વધારે નહીં. પીર બહુ ખુશ થઈ ગયા અને જ્ઞાન માં લખી નાખ્યું એ વિરામભાઈ આ કલયુગ માં કસણી નાઈ હવે નથી કે હસનાર બહોત અપાર, આસામીઓ અપાર એટલે ઘણી બધી છે, કસણી ખતમ કરી નાખી છે. વાઇસ તો મેં કરી ને ટાઈમ થઈ ગયો, બેસી ગયો યુવાન ભાઈ આવ્યા મારી પાસે, મને કે મિસ્તરી સાહેબ છે તમે ભલે વાયસ કરીને જ્ઞાન બોલ્યા બરાબર છે, પણ પીર સદરદીન જેવી ભૂલ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, ન થવી જોઈએ. શું ભૂલ થઈ ગઈ? તો કે કસણી કઢાવી શું કામ એ છીએ, કસણી કઢાવી શું કામ એ મિશનરી, કેમ કીધું તને શું વાંધો આવ્યો? નાઈ છીએ. શું પીર સદરદીન એમ સમજે છે કે અમે કાચા છીએ, અમે કાચા છીએ એમ પીર સમજે છે? બધા પીર તો પાકા સમજતો છે તમને, તો પછી કસણી કઢાવી કેમ છીએ? કસણી રાખવી હતી કે કઈ સીબી રાજા માટે મોર નહોતી મારી છે, અરે મારી પાસે બી આવીને કે ને કે તારી જાન આપી દે તો હું બી માથું કાપી મૂકી દઉં ઇમામના પગમાં છીએ, અમે બી ઈમાનદાર છીએ મિશનરી કે. પીરને ડર કેમ લાગ્યો કે પીરે એમ કેમ માની લીધું કે આ કેનેડામાં કે ઇન્ડિયામાં કે પાકિસ્તાનમાં ઈમાનદાર પેદા નહીં થાય અને કસણીમાં કાચા રહેશે? આજે બી અગર કરીમ બાપો આવીને કહે કે માથા જોઈ છે 50 તો આ બધામાં બધા ઉભા થશે, અમારું 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 અમારું. ઇમામ માટે તો માથું આપી રહી છે. સીબી રાજા કોઈ એક ટોપ નતો કે અમે બી છીએ, અમને કેવું જોઈએ આવીને છીએ? કસણી કઢાવીએ તમે શું બુઝદીર છીએ? મને કે અમે કમજોર છીએ, અમે ઇમામને માથું નથી આપી શકતા? અરે માંગે તો ખરો એ, અને મોઢામાંથી શબ્દો તો નીકળે કે માથા જોઈ છે આપી દે કે આપીને કે એ જ મિનિટે આપીએ, વાર બી ન લગાડીએ, માંગતો કેમ નથી કે? સાબાસ છે તારા ઈમાન ને. પણ એક વસ્તુ યાદ રાખ, મેં એમ નથી કીધું કસણી કાઢી નાખી, કસણી તો રાખી છે, પણ સાધારણ. હવે સાધારણ કસણી માં શું વરે કે મોટામાં મોટી કસણી જોઈ કે અયો પેગમ્બર જેવી કે પછી માથા આપવા જેવી સીબી રાજા જેવી કે નાનકડી કસણી એમાં વરે શું? મેં પણ નાનકડી કસણી શું છે તને કહી દઉં, સાંભળી લે. પેલે પીર સદરદીન લખી ગયા છે, પીરનું જ જ્ઞાન કહું છું, એને લખી કે નાનકડી કસણી મારા મુરીદો માટે છે. અને કસણી કઈ? એજી શ્રી સદરદી લખે છે, કસણી લખે છે હવે, એજી કલશ પીઓ નિતહાલ ગુજારો એવી તે કસણી એ તમે આપ કસાવો. કલયુગ ની કસણી શું? તો કે રોજ આવીને ખાનામાં ન્યાચ પી અને રોજ હાલ ગુજારો એટલે ધોવા તસબી ને બંદગી કર. સમજો આ કસણી છે કે એજી કલશ પીઓ નીત એટલે રોજ હાલ ગુજારો એટલે ધોવા તસબી બંદગી, કલશ એટલે ન્યાચ, કલશ પીઓ નીત હાલ ગુજારો એવી તે કસણી એ તમે આપ કસાવો. કલયુગ ની કસણી આ છે અને એમાં તું પોતાને કસાવો એટલે પાકો કર, એમાં તું બિલકુલ નિયમિત રે, મરી જા ત્યાં સુધી આવતો રે, પેદા થા ત્યાંથી આવતો જા, અને એ કસણી માં પાર ઉતર. મેં કીધું આપી સદરને લખ્યું કે કલશ પીઓ નીત હાલ ગુજારો એવી તે કસણી એ તમે આપ કસાવો. મેં કીધું આવસ ખાને, આવસ નથી આવતો, માથું આપવા નીકળો તો શરમ નથી આવતી? ઇમામને માથું આપી દઉં, ઇમામને જાન આપી દઉં, ખાલી મોઢાની વાતું છે, મોઢાની વાતું છે, હકીકતમાં મોઢાની વાતું છે. ઇમામ માટે ખાને આવવા તૈયાર નથી, અડધી કલાક સાંજે આવવા તૈયાર નથી, એક કલાક સવારે આવવા તૈયાર નથી, 24 કલાકમાંથી 2 કલાક તારા ઇમામને દેવા તૈયાર નથી, ખાલી વાતું જ કરવી છે. કલયુગની કસણી છે હા, બે ટેમ ખારી આવવાની કસણી છે, રોજ ન્યાજ પીવાની કસણી છે, અને રોજ ન્યાજ સાંજે નથી મળતું, સવારે મળે છે, સવારે ન્યાજ મળે છે, રોજ ઘટપાટ સવારે નીકળે છે. નીત એટલે રોજ, કલશ પીઓ નીત હાલ ગુજારો એવી તે કસણી એ તમે આપ કસાવો. ને પછી પીરે કીધું બીજી ઘડીમાં સદરદીન મા બાપે કે એ જ એવી તે કસણી એ જો તમે આપ કસાવો તો તમે સાચા મોમન મેરા ભાઈ છે. વાંચો જ્ઞાન, કોઈ જ્ઞાનમાં પીરે નથી કીધું કે હું તને મારો ભાઈ બનાવીશ, હું તને મારો ભાઈ બનાવીશ, તું રોજ ખાને આવ, રોજ ખાને આવ, રોજ ન્યાજ પી, કલયુગની આ કસણી છે, અને એવી રીતે તું મરી જાય, આખી જિંદગી આવીને મરી જાય તો કયામતના દિવસે પીર સદરદીન બોલશે 18,000 દુનિયાઓના ધણીના સામે બધા સાંભળી શકે કે માલિક આ મારો ભાઈ છે. મેં એને ત્યારે જ કીધું તું કે આખી જિંદગી ખાને આવનાર પીર સદરદીન નો ભાઈ થશે. કલશ પીઓ નીત હાલ ગુજારો એવી તે કસણી તમે આપ કસાવો, કે જે એવી તે કસણી જો તમે આપ કસાવો તો તમે સાચા મોમન મેરા ભાઈ. હું તમને મારા મુરીદ તરીકે નહીં ઓળખાવું, મારા સગા તરીકે ઓળખાવીશ, મારા બ્લડ રિલેશન તરીકે વર્તાવીશ, મારા ભાઈ અને બેન તરીકે ઓળખાવીશ. આવું જિંદગી આખી ખાને બે કલાક દેવી છે. તારા ઇમામ ને તારું માથું નથી જોતું, તારું ગોસ્ત નથી જોતું, તારી બીજી કોઈ કસોટી નથી જોતી. 24 કલાક બાકી, તારા ઇમામ ને 2 કલાક જોઈ છે, અને જો ન આપી શકતો તો કયામત ના દિવસે જવાબ દેવા માટે તૈયાર રહેજે. મૌલા પાસે દુઆ માંગશો. યાલી યા હાજર ઇમામ, તું ગજ્જમાજી કુલ મુશ્કેલીઓ આસાન કર. યાલી તું ગજ્જમાજી ને કુમે તો પૂરી કર. યાલી તું ગજ્જમાજી આફત ભલા બીમારીઓ તફરી કર. યાલી તું ગજ્જમાત ને ધંધા રોજગાર કમાણી માં અખૂટ બરકત દે. યાલી તું ગજ્જમાત ની દિન પ્રતિદિન ચડતી કર. યાલી તું ગજ્જમાત ને સુખી સલામત અને આબાદ રખ. યાલી તું ગજ્જમાત ને સવાર સાંજ જમાત ખાને આવવાની આલા હિંમત દે. યાલી તું ગજ્જમાત ને દસોન સુકરીત અને ઇબાદત મેં પૂરા રખ.